ఛాయానం నమో లోయే సవ్వ సాహూనం నమ సమయ సారాయ స్వానుభూత్యా చకాసతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతరచ్ఛిదే వందేతు సర్వ సిద్ధే ధ్రువమచలమణోవమం గదిం పత్తే ఓచ్ఛామి సమయ పాహుడు నమోసుది కేవలీభణిదం. આપણા અંતિમ શાસન નાયક ભગવાન મહાવીર સ્વામી એમની મંગલમય દિવ્યધ્વનિ ખરવાનો આજનો પવિત્ર દિવસ છે. ભગવાન મહાવીર સ્વામીના થોડાક આગળના વર્ષોને યાદ કરીને પછી અહીંયા સુધી આપણે આવીએ છીએ, કેમ કે આપણે બોલીએ છીએ અમે તો વીર તણા સંતાન, અમે તો ભગવાન મહાવીર સ્વામીના સંતાન છીએ. ભગવાન મહાવીર સ્વામીનું 72 વર્ષનું લગભગ આયુષ્ય, એની સાથે આપણે આપણું કમ્પેરિઝન કરીએ આપણા વર્ષોની, કે આપણે એમની સાથે પેરેલલ કેટલું ચાલી રહ્યા છીએ. તો ભગવાન મહાવીર સ્વામી જ્યારે માતાની કૂખમાં આવ્યા, ત્રિશલા માતાની કૂખમાં જ્યારે ભગવાન મહાવીર સ્વામીનો જીવ આવ્યો ને, ત્યારે સમ્યક દર્શનમાં ક્ષાયિક સમ્યક દર્શન લઈને આવ્યો હતો. જ્ઞાનમાં વાત કરીએ તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન, ત્રણ જ્ઞાન લઈને જીવ આવ્યો હતો. અને ચારિત્રની અંદર વાત કરીએ તો અનંતાનુબંધી કષાયના અભાવવાળું સ્વરૂપાચરણ ચારિત્ર લઈને એ જીવ આવ્યો હતો. આટલી જે કહેવાય ને, આટલી સંપત્તિ તો એ જીવ માતાના ઉદરમાં આવ્યો ત્યારે લઈને આવ્યો હતો. આપણે અહીંયાથી બીજી પર્યાયમાં જવાનો કદાચ કાળ નજીક આવ્યો તો એ તો લઈને આવ્યા, આપણે અહીંયાથી બીજી પર્યાયમાં જવાના સમજો ટાણા આવી ગયા છે. અને એ લક્ષ્મી આપણને કેવી રીતે પ્રાપ્ત થાય, પૂજ્ય ગુરુદેવ શ્રી વિધિ વિધાન પણ બતાવ્યા. અને આપણે ખાલી હાથે જઈએ તો આપણે ભગવાન મહાવીર સ્વામીના ભક્ત અને ગુરુદેવશ્રીના ભક્ત કઈ રીતે કહેવાઈશું? પછી એ જ ભગવાન મહાવીર સ્વામી જ્યારે 8 વર્ષની ઉંમરના થયા ત્યારે બીજી ચોકડી કષાયનો અભાવ થયો. એક ચોકડી કષાયનો તો હતો, 4 અને 4 8, અનંતાનુબંધીની 4 અને અપ્રત્યાખ્યાનની 4, 8 વર્ષની ઉંમરમાં 8 કષાયોનો ભૂક્કો બોલાવી દીધો. અણુવ્રત અંગીકાર કર્યા 8 વર્ષની ઉંમરમાં. અને એ જ ભગવાન મહાવીર સ્વામીનો જીવ જ્યારે 30 વર્ષની ઉંમર થઈને નવ યૌવન અવસ્થા, પણ જગતના જે રંગરાગ જે છે ને, એ સમકીતી જીવને આત્માના આનંદનું વેદન હોય છે, દુનિયાના કોઈ ભોગ સામગ્રીને લલચાવી શકવા માટે સમર્થ નથી. સમર્થ નથી એટલે છે ને, જ્ઞાન સમ્યક જ્ઞાન, જ્ઞાનની આગળ નામ તો સમ્યક એટલે પડ્યું છે કે જ્ઞાન છેતરાતું નથી, ઉદ્ધત જ્ઞાન છે, ભણ્યા ને, દબાતું નથી. તમે ગમે તેવું બહારમાં લલચામણા વિષય હોય, બહુ સરસ ગુરુદેવજીને એક બોલ છે, બેઝિકલી જોવામાં આવે તો જ્ઞાનનો સ્વભાવ લલચાવવાનો નથી અને જ્ઞેયોનો સ્વભાવ લલચાવવાનો નથી. સમજાય છે ને, જ્ઞાનનો સ્વભાવ ખરેખર લલચાવવાનો છે નહીં અને અજ્ઞેયોનો સ્વભાવ લલચાવવાનો નથી, પણ અજ્ઞાની જીવ એને અજ્ઞાનને લઈને બંને જગ્યાએ ભૂલો કરે છે. આ બાજુ જ્ઞાનનો સ્વભાવ અને પેલી બાજુ જ્ઞેયોનો સ્વભાવ, તો જ્ઞાનના સ્વભાવ સંબંધમાં પણ એ ભૂલો પડ્યો છે અને જ્ઞેયના સ્વભાવ સંબંધમાં પણ અજ્ઞાન છે. તો ભગવાન મહાવીર સ્વામી જ્યારે 30 વર્ષની ઉંમર થઈને એ વખતે નિર્ગ્રંથ મુનિ દીક્ષા અંગીકાર કરી, હાલતા ચાલતા સિદ્ધ થઈ ગયા. અને સમ્યક્ત્વ તો હતું ક્ષાયિક, જ્ઞાનમાં મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન હતા, ને એક ચોથું મનઃપ્રિય જ્ઞાન પ્રગટ થયું. તીર્થંકરના જીવોને આ સહેજ જોવામાં આવે છે, મનઃપ્રિય જ્ઞાન પ્રગટ થયું. અને બે ચોકડી કસાયના અભાવની વીતરાગતા હતી ને, તો પ્લસ એક બીજી વધી, પ્રત્યાખ્યાન કસાયનો જે છે ને એ પણ ગઈ, ત્રણ ચોકડી કસાયના ભાવની વીતરાગતા થઈ, મોક્ષ માર્ગમાં આગળ વધતા ગયા. જે બીજનો ચંદ્રમા, પછી આઠમનો, નોમનો, દસમો, એ પ્રમાણે ચંદ્રમાં આગળ વધતા જાય એવી સ્થિતિ થઈ, શુદ્ધિની વૃદ્ધિ. 12 વર્ષ સુધી મૌન આત્મસાધના કરી એમને, એમને કોઈની સાથે બોલવાનો વિકલ્પ નહોતો, કોઈને સમજાવવાનો નહીં, સમજે, કોઈને સમજાવવાનો વિકલ્પ નહોતો, અને કોઈનાથી સમજવાનો પણ વિકલ્પ નહોતો. સોગાનીજી સાહેબના શબ્દો, સંભળાવવા વાળાને સંભળાવવાના ભાવમાં નુકસાન છે, સાંભળવા વાળા જીવને સાંભળવાનો જે ભાવ થાય છે એમાં નુકસાન છે. બધાએ બંને નુકસાનીનો ધંધો કરી રહ્યા છે, કેમ કે બંનેનો ઉપયોગ બહાર છે. જેમ અત્યારે આપણે બેઠા છીએ ને, તો આપણે નુકસાનીનો ધંધો કરી રહ્યા છીએ. સંભળાવવાનો ભાવ છે ને, એ સંભળાવવાના ભાવમાં તો નુકસાન છે, સાંભળવાના ભાવમાં પણ નુકસાન છે, કેમ કે શુભભાવ છે, બંધનું કારણ છે. તો કે શું કામ ભેગા થઈએ છીએ, કે આ પાકું કરવા માટે ભેગા થઈએ છીએ. સમજાય છે કે આ ભાવ તોડીને અંદરમાં ચાલ્યા જવા માટે ભેગા છે, કેમ કે આને છોડીને બહારમાં બીજે જશો ને તો એકલા, સમજાય ને, ત્યાં તો એકલી બધી પાપની વિકથાઓ હશે. આને છોડીને તમે સ્વરૂપમાં સમાઈ જતા હોય તો વાંધો નથી, વેલ એન્ડ ગુડ, બરાબર છે કે નહીં, પણ આ વોકરનો આશ્રય લેવો પડે છે, બસ એટલી વાત છે. આ તો ભગવાન મહાવીર સ્વામીને એ કોઈને સમજાવવાનો વિકલ્પ કે કોઈનાથી સમજવાનો વિકલ્પ એવું નથી, એ તો અંદરમાં સ્વરૂપમાં સ્થિરતાનો, એ સ્થિરતા માણીને કેવલ જ્ઞાનનો પુરુષાર્થ કરી રહ્યા હતા. 12 વર્ષ સુધી મૌન આત્મસાધના કરતા રુજુવાલિકા નદીના કિનારે એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. 42 વર્ષે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. આપણે 42 વર્ષે આંખેથી થોડું દેખાવાનું ઓછું થાય તો પેલા ચશ્મા લગાવીએ છીએ, કયા ચશ્મા કહેવાય સમીરભાઈ, કયા ચશ્મા કહેવાય? બેતાલા કહેવાય, બરાબર છે કે નહીં ભાઈ જયંતભાઈ? ભગવાન મહાવીર સ્વામીએ કયા બેતાલા લગાવ્યા, સમજાય છે કે નહીં? કેવી મજાની વાતો છે. આ અજ્ઞાન દશામાં પેલા એમ માનતો હતો કે આંખથી જ્ઞાન થાય, સમજાય છે કે નહીં? અસદભૂત વ્યવહાર અનુપચરિત, આંખથી જ્ઞાન થાય. પછી 42 વર્ષે આ ચશ્મા લગાવ્યા, હવે મને ચશ્માથી જ્ઞાન થાય, તો અસદભૂત વ્યવહાર ઉપચરિતમાં ગયો, દૂર ગયો. આ તો પેલા આંખથી માનતો હતો ને, પછી હવે ચશ્માથી માનવા લાગ્યો, ભૂલો પડ્યો ને. જયારે ભગવાન મહાવીર સ્વામીનો જીવ જયારે માતાના ઉદરમાં આવ્યો ને, ઇન્દ્રિયોની રચના નહોતી થઈ, આંખ કાન વગેરેની ઇન્દ્રિયોની રચના નહોતી થઈ ને, એ વખતે પણ એ જીવ તો જાણતા હતા કે જ્ઞાન તો આત્માથી થાય છે, ઇન્દ્રિયોથી જ્ઞાન નથી થતું. આંખનો તો, આંખની રચના ભલે પછી થઈ તો થઈ, પણ જ્ઞાન આંખથી, જ્ઞાન આંખમાં હોતું નથી ને, આંખથી જ્ઞાન થતું નથી, જ્ઞાન તો આત્મામાંથી આવે છે. એ સમ્યક જ્ઞાન, આત્મજ્ઞાન તો ભગવાન મહાવીર સ્વામીનો જીવ એટલું તો કહ્યું ને, એટલી જે છે ને, એટલી પ્રોપર્ટી, એટલી સંપત્તિ તો લઈને આવ્યા હતા. અને 42 વર્ષે આત્મજ્ઞાન તો હતું, પણ આત્મજ્ઞાનમાંથી એમને વધીને અસંકુચિત વિકાસત્વ શક્તિ કહીને વધીને એમને 42 વર્ષે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. લોકા લોક ઝલકતે જિસમે એસા પ્રભુ કા કેવલ જ્ઞાન, એ જ્ઞાન પ્રગટ થયું એમને. અને પછી જે આપણે હમણાં વાત થઈ ને, કેવલ જ્ઞાન તો થઈ ગયું, સમવશરણ પણ લાગી ગયું, અને 66 દિવસ સુધી ભગવાનની દિવ્યધ્વનિ ના કરી. મને ઘણી વાર એમ પણ વિચાર આવે, વિચાર એટલે એનો આપણે સ્પષ્ટ કરવા માટે, 66 દિવસ સુધી રોજ સભા ભરાય, સમવશરણ લાગે, જેમ અહીંયા સભા ભરાય અને પછી વક્તા ન આવ્યા હોય તો જલંધર જુમણા આવશે 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 સ્વાધ્યાય કરાવવાળો, સ્વાધ્યાય કરાવવા વાળા વક્તા પણ બેઠેલા હોય બધા, અને વક્તા કઈ બોલે જ નહીં. સમજો કે 8 દિવસ તમે મને બોલાવ્યો છે, હું બોલું જ નહીં 2 ટાઈમ. તો પછી તમે કે ભાઈ તમે અમને ક્યાંથી બોલાવ્યા છે એવું કહેશો ને અંદરમાં. તો આવું તો કેટલા દિવસ સુધી, 66 દિવસ સુધી. અને હમણાં જ ગુરુદેશના પ્રવચનમાં, આજે યોગ પણ આવી બેન, ગુરુદેશના પ્રવચનમાં દિવસમાં 4 વાર 6-6 ઘડી સુધી ભગવાનની દિવ્ય ધ્વનિ કરે છે. 6 ઘડી 24 મિનિટની 1 ઘડી હોય છે, 24 મિનિટની 1 ઘડી, એટલે 6 ઘડી એટલે 144 મિનિટનો 1 સ્વાધ્યાય હોય છે. એટલે સવારે 144 મિનિટ, બપોરે, સાંજે અને મધ્યરાત્રિ, કોઈ રાત્રિ દિવસનો સમાવસરણમાં ભેદ નથી હોતો. તો 4 વખત ભગવાનની દિવ્યધ્વનિ ખરે, અને આગળના 23 તીર્થંકર ભગવંતો વખતે તો દિવ્યધ્વનિ ખરતી હતી. એટલે સૌધર્મ ઇન્દ્ર જે વ્યવસ્થાપક હતા ને, તો સૌધર્મ ઇન્દ્રને એમ કે ભગવાનની દિવ્યધ્વનિ હમણાં ખરશે, હમણાં આગળ કોઈ એકાદ ઇન્સિડન્ટ બન્યો હોય તો આપણને એમ થાય કે ના ભાઈ આવું આવું કંઈક થઈ શકે, પણ દિવ્યધ્વનિ ના ખરી. 1 દિવસ 2 દિવસ તો 66 દિવસ થયા. પછી ઇન્દ્રને વિચાર આવ્યો કે ભાઈ આમાં છે શું, તો ત્યારે અવધિ જ્ઞાનનો ઉપયોગ કર્યો. હતું તો ખરું, હવે કોઈને એમ કે ને પેલા કરવો હતો ને અવધિ જ્ઞાન, પેલા કેમ ના કર્યો, હવે બધું મૂકી દો. આ કાલ લબ્ધિ, કાલ લબ્ધિની મુખ્યતા હતી કે ને અવધિ જ્ઞાન જોડીને ત્યારે ખ્યાલ આવે કરે ભગવાનની દિવ્યધ્વનિ આ બાજુ ખરવાનો કાળ ને ભગવાનની વાણી ઝીલવાનો કાળ, એનામાં યોગ્યતા વાળો જીવ આ સમવસરણમાં કોઈ દેખાતો નથી કે ભગવાનની વાણીને ગ્રહણ કરી શકે. અવધિ જ્ઞાનમાં જાણ્યું કે અહીંયાથી થોડે દૂર ઇન્દ્રભૂતિ ગૌતમનો જીવ છે, અને એ પણ પાછો એ પણ એના અંડરમાં બીજા 500 શિષ્ય છે, એ પણ સાધારણ નથી, એમને બોલાવું તો નહીં આવે પાછો એ જીવ. અને વૃદ્ધ બ્રાહ્મણનો વેશ કરીને ત્યાં જાય છે સૌધર્મ ઇન્દ્રનો જીવ, અને એ કહે છે કે જો સાંભળો, મારા ગુરુ મૌન છે. અરે મારો આ એક શ્લોક છે, મને અર્થ ખબર પડતી નથી. એ શ્લોકની અંદર આવું હતું, 5 અસ્થિકાય, 6 દ્રવ્ય, 7 તત્વ, 9 પદાર્થ, એ શ્લોકની અંદર વાત હતી. અને એ તો વેદ વેદાંતની અંદર પારંગતાએ ઇન્દ્રભૂતિ ગૌતમનો જીવ ભણેલો ગણેલો હતો, કેમકે 500 તો શિષ્ય હતા. એટલે શ્લોકનો એનો ખાલી અર્થ કરવો હોય તો અર્થ તો કરી શકે એવા હતા. પણ સૌધર્મ ઇન્દ્રએ શું કહ્યું કે અર્થ નહીં, મારે આનો આનો ભાવ શું છે, કે 5 અસ્થિકાય કોને કહેવાય, 6 દ્રવ્ય કોને કહેવાય, એને ડેપ્થમાં મારે સમજવું છે, ખાલી આના શબ્દાર્થ નથી સમજવો, અને મારા ગુરુ મૌન છે. તો હવે સવાલ આવી ગયો કહેવાય ને કે કેવી રીતે આનો શું કરવું. એને કોઈ એક વાત કરીએ આપણે, હું તારી સાથે તારા ગુરુ સાથે ચર્ચા કરીશ. અને સૌધર્મ ઇન્દ્રને શું જોઈતું હતું, બસ એ તો જોઈતું હતું ને કે આ બસ ત્યાં આવે એક વખત માટે, પછી તો બધો રસ્તો સાફ છે. નથી કહેતા ભાઈ તમે એક વખત 4 દિવસ આવો સાંભળવા માટે, 4 દિવસ તમે સાંભળવા માટે આવો તો ખરા, અને સાંભળશો તો પછી આપોઆપ જે છે ને ગિરનાર, પાલીતાણા યાત્રા ગયા, સોનગઢ કે એક વખત આવો તો ખરા, સાંભળો તો ખરા. અને માત્ર ગુરુદેશને ખાલી પાઠ ઉપર આમ શાંતિથી બેઠેલા જોયા 10 મિનિટ પહેલા, આમ શાંતિથી એમની શાંત મુદ્રા જોઈ ને એમ લાગે કે ભાઈ જેમ પેલા કહેવાય ને આકાશ માર્ગથી મુનિરાજ પધાર્યા અને પેલા સિંહના પરિણામ શાંત થઈ ગયા ને, એમ ગુરુદેવજીને બેઠેલા જોયા ને, અને અંદરમાં પેલા વિરોધના પરિણામ શાંત થઈ ગયા. અને જ્યાં 1 કલાક ધ્રુવના ધામના ધ્યેયના ધ્યાનની ધધકતી ધૂણી, એ બધી જયારે 1 કલાક સુધી આ તત્વની ધોધમાર વર્ષા થાય, તો એક કામ કરીએ આપણે, 2 દિવસનો બીજો પ્રોગ્રામ કેન્સલ કરીએ, આપણે અહીંયા રોકાઈ જઈએ, અહીંયા રોકાય. આવા કેટલાય કેટલાય કહેવાય ને આવા બનાવ બનેલા છે. તો કહે છે કે ચલો ત્યાં, અને ત્યાં આવેલ છે ને જે આપણે હમણાં પૂજામાં થોડે જોયું પણ ખરું, માનસ તમને જ્યાં જોયું કે વિચાર પડ્યો કે મેં તો ક્યાં, સૌથી પહેલા તો સોનાના કહેવાય ને સીડી 20,000 પગથિયા, વિચારો આવું તો મેં જિંદગીમાં કોઈ દિવસે જોયું જ નથી. જે ટોડરમલજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશકના પહેલા અધિકારની અંદર લખ્યું છે, બહુ સરસ, લૌકિક જીવોને પ્રભુત્વ માનવાના કારણરૂપ અનેક અતિશયોથી યુક્ત હોય છે તીર્થંકર ભગવાન. જગતમાં જેમ નથી કહેતા ચમત્કાર જોઈને પણ ઘણા આવે, ચમત્કાર જોઈને એમ લૌકિક જીવોને પ્રભુત્વ માનવાના કારણરૂપ અનેક અતિશયોથી યુક્ત. તો જ્યાં એ ઇન્દ્રભૂતિ ગૌતમ જોવે છે કે આ બધું છે શું, અને ઉપર જઈને જોવે છે 12.5 કરોડ જાતિના વાજિંત્ર વાગતા હોય, દેવો બધા ઉપરથી આવતા હોય, તિર્યંશો આવતા હોય, એ બધું આમ આમ કહેવાય ને એનું ચિત્ત ચક્રાવી ચડી ગયું કે હું કઈ દુનિયામાં આવ્યો છું. કઈ વાત જ અલગ છે, હજુ તો હું આગળ મારે જેમને મળવાનું છે ને, સમજાય છે કે અંદરમાં ભાવો કેવા થતા ગયા. મારે જેમને હજુ મળવાનું છે તો આગળ જવાનું છે, આગળ ન જાણે હા એ મહાપુરુષ કેવા હશે, અંદરમાં એ જીવની ભાવના એવી બનતી ગઈ. અને જ્યાં 8મા નંબરની સભામાં આગળ પહોંચતા પહોંચતા જ્યાં 12 પ્રકારની સભા જોઈને આમ સીધું ઉપર નજર પડીને અંતરિક્ષમાં જ્યાં ભગવાનને જોયા, જબ દ્રષ્ટિ પડી પ્રભુજી તુમ પર મુજકો સ્વભાવ કા ભાન હુઆ, સુખ નહીં વિષય ભોગો મે તુમકો લખયે સદ જ્ઞાન હુઆ. સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. ગ્રહિત હતું ને, વિચાર કરો પરિણામોની વિચિત્રતા. જેના માટે પૂજ્ય ગુરુદેવ શ્રી કહ્યું, અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો ક્ષમા માંગીએ છીએ, આ એનું પ્રમાણપત્ર સર્ટિફિકેટ. હમણાં પહેલા તો ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ, અને અંદરમાં આવતા આવતા જે ગ્રહિત તો નીકળી ગયું, અંદરમાં એન્ટર થતા ગ્રહિત નીકળી ગયું. અને જ્યાં ભગવાનની શાંત મુદ્રા જોઈને અંદરમાં પોતાની ચૈતન્ય મૂર્તિના દર્શન કરી લીધા, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી, વિશેષ શુદ્ધિનો પુરુષાર્થ ઉપડ્યો તો નિર્ગ્રંથ મુનિ દીક્ષાંગી કાવ્ય કરી. વિચાર તો કરો, 4 જ્ઞાન પ્રગટ થઈ ગયા, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપ્રિય જ્ઞાન, 4 જ્ઞાન પ્રગટ થઈ ગયા. કેમ કે ભગવાનની વાણીને ઝીલવા વાળા જે ગણધર દેવ હોય છે, 4 જ્ઞાનના ધારી હોય છે. અને આ બાજુ ભગવાનની ઓમ ધ્વનિ ખરવાની શરૂઆત થઈ ગઈ, દિવ્ય ધ્વનિ ખરવાનો પ્રારંભ થઈ ગયો. વિચાર તો કરો. મને એક સાથે એક વિકલ્પ એમાં આવે, થોડું આમ સાઈડમાં ખસીને કહું છું કે ભગવાને સાંભળજે, એની અંદર તત્વની વાત આપણે લેવી છે. ભગવાનના જ્ઞાનમાં હતું કે નહોતું કે 66 દિવસ પછી દિવ્ય ધ્વનિ ખરશે? ભાઈ રાહુલ ને કુણાલ, કુણાલ એમનો બાબુ છે ને નાનો, શું નામ, સિદ્ધાંત ને, એ ગઈકાલે પણ આવ્યો તો સવારે સાંજે. હવે એ સાંજે કે મારે આજે સ્કૂલ ચાલુ છે પણ કે મારે પ્રવચન સાંભળવા આવવું છે, રજા પડે તો રજા પડે, સમજાય છે કે નહીં? હા, ઘાટકો પરથી આવે છે. સાંભળજો, તો ભગવાનના જ્ઞાનમાં તો જણાતું જ હતું ને સમીનભાઈ કે 66 દિવસ પછી દિવ્ય ધ્વનિ ખરશે. તો ખાલી આટલું બોલી દીધું હોય તો બધાને આમ ખાલી આટલું કહેજો કે 66 દિવસ પછી દિવ્ય ધ્વનિ ખરશે તો બધાને જે કંઈ બધાને ફ્રી થઈ જાત કે ના થઈ જાત, બોલો હવે. હા, સમ્યક એટલું કહી દીધું હોય કે 66 દિવસ પછી દિવ્ય ધ્વનિ ખરશે. એમના જ્ઞાનમાં તો હતું ને અક્ષયભાઈ, હતું ને, એમને તો ખબર જ હતી ને કે 66 પછી જ ખરવાનું છે. તો આટલું કહી દીધું હોય તો શું વાંધો હતો? બોલો, તમારું શું કહેવું છે એમાં, શું કહેવું છે? તો આપણે એમ કહીશું ને એક તો કે એમને વિકલ્પ જ નહોતો, જ્ઞાન હતું પણ વિકલ્પ નહોતો, એક તો જવાબ આ છે. બરાબર છે કે નહીં? એમને જ્ઞાનમાં હતું પણ એવી ઈચ્છા જ નહોતી. અચ્છા, જ્ઞાન હોય ને ઈચ્છા હોય એ તો બોલી શકે કે ના બોલી શકે? સમજાય છે કે નહીં? તો એમાંથી આ બીજો સિદ્ધાંત એ કે જ્ઞાન પણ હોય, ઈચ્છા પણ હોય, છતાં પણ એ શબ્દો નીકળવાનો કાળ ન હોય તો નહીં નીકળે એ શબ્દ. એનું પરિણમન સ્વતંત્ર છે, ભાષા વર્ગનું પરિણમન પણ સ્વતંત્ર કાળ છે. સમજાય છે કે નહીં? જ્ઞાન છે, બોલવાની ઈચ્છા પણ છે, પણ એ કહે છે એ વખતે ભાષા વર્ગનો નીકળવાનો કાળ નહીં હોય તો નહીં નીકળી શકે. એટલે એક આશ્રવ તત્વને પણ સમજવાનું છે, અજીવ તત્વને પણ સમજવાનું છે, જીવ તત્વને પણ સમજવાનું, છૂટું છૂટું સમજવાનું છે, સ્વતંત્ર નિરપેક્ષ અને એની સાથેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમજવાનો છે. આ એક થોડો વિકલ્પ તો સાથે કહેવાનો, એટલે એ વાત કહીને આગળ વધીએ છીએ. સાંભળજો કે ભગવાનની જે દિવ્ય ધ્વનિ ખરે છે ને, એ જે દિવ્ય ધ્વનિ ખરે છે તો એમને જે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે, શાસ્ત્રની ભાષામાં એને ગોમઠ સારમાં પછી વાંચીને બતાવું સમય રહે તો, શાસ્ત્રની ભાષામાં અનભિલાપ્યામ કહે છે. ભગવાનના જ્ઞાનમાં જે જણાવી, 3 વસ્તુ સમજવાની છે. ભગવાનના જ્ઞાનમાં જે જણાય છે કેવળ જ્ઞાનમાં, એનો અનંતમો ભાગ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવે છે. અનંતમો ભાગ એને પ્રજ્ઞાપનીય એમ કહેવાય છે. પ્રજ્ઞાપનીય દિવ્ય ધ્વનિ, જ્ઞાનમાં જણાયું એ કેવળ જ્ઞાન, એ અનભિલાપ્યામ, અને એનો અનંતમો ભાગ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યો. અનંતમો ભાગ એટલા માટે કહ્યું, કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. બે વાત, અને ત્રીજી એની સાથે બેગી વાત કહી દઉં, જે આપણે આવે છે ને જે ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવે છે, 700 લઘુ ભાષા ને 18 મહાભાષામાં દિવ્ય ધ્વનિ ખરે છે, જેને આપણે સામાન્ય રીતે કહીએ છીએ ને કે ભગવાનની વાણી જે ઓમકારમય હોય છે, ઓમકારમય. તો ખરેખર જોવામાં આવે ને તો આપણે એક બાજુ એમ આવે છે કે ભગવાનની વાણી નિરક્ષરી હોય છે, અનક્ષરી હોય છે. તો જો તમે ભગવાનની વાણીને ઓમકારમય કહેશો તો ઓમ એ તો અક્ષર થઈ ગયો, સમજાય છે કે નહીં? ઓમ એ તો અક્ષર થયો. અને આપણે એક બાજુ કહે છે ભગવાનની વાણી તો નિરક્ષર, ઓમ તો અક્ષર જ થયો ને. આ ભજનમાં આવે છે ને, ઓમકારમય વાણી તેરી, વાણી તેરી શું છે, જિન ધર્મ કી શાન હે, શમવ શરણ દેખ કે, શાંત છબી દેખ કે, ગણધર ભી હેરાન. હેરાન માને આશ્ચર્ય, હો સમજાય છે, હેરાન માને આશ્ચર્ય, એમ ગણધર ને પણ આશ્ચર્ય થાય છે. હા, આપણે ગુજરાતી વાળું હેરાન નહીં, હિન્દી ને હેરાન નો અર્થ ગુજરાતીમાં આશ્ચર્ય એમ છે. તો ઓમકારમય જે વાણી જે કહેવાય છે ને, વાણી તો નિરક્ષરી જ છે, પણ એ ભગવાનની વાણીને ઓમ નામના શબ્દથી ઓળખાય છે. ભક્તામર સ્તોત્રના પ્રવચનો તમે વાંચજો, ગુરુદેવશ્રીના જે પ્રાતિહાર્ય વગેરેની ચર્ચા છે એમાં વાંચજો. ઓમ ભગવાનની વાણીને આપણે ઇન્ડિકેટ કરજો, ઓળખાણ આપવી છે, જે આત્મા, આ આત્મા છે. તો આત્મામાં શબ્દ છે, આત્મામાં શબ્દ છે, એ તો અરૂપી છે, પણ આત્મા અરૂપી છે, પણ એને આપણે આત્મા નામના શબ્દથી ઓળખીએ છે. એમ વાણી જે છે ને, ભગવાનની વાણી છે તો નિરક્ષરી જ છે, પણ એ નિરક્ષરી વાણીને કઈ આઈડેન્ટિફાઈ કરવા માટે કઈ એનું આપવું તો પડશે ને ઓળખા, તો એને કયા શબ્દથી ઓળખાવામાં, ઓમ શબ્દથી ઓળખાવાય છે. વાસ્તવમાં ભગવાનની વાણી કોઈ અક્ષરમય હોતી નથી, એ તો સમશરણમાં બધા બેઠેલા જે જીવો હોય છે એમના કાનને જ્યારે ભગવાનની વાણી સ્પર્શ કરે છે ને, તો અર્ધ માગધ નામના દેવ હોય છે, અર્ધ માગધી ભાષા કહેવાય. તો માગધ નામના દેવ હોય છે ને, એમનો આવો રોલ હોય છે. ભગવાનનું પુણ્ય સમજાય છે કે ને, જેમ 64 ચમર દેવો ઢોળે છે ને, તો છે ભગવાનનું પુણ્ય. એમ ભગવાનની જે વાણી જે છે ભગવાનનું, એ જાતિનું પુણ્ય ને જગતના જીવોનું પુણ્ય, ભગવાનનું અતિશય છે એ જગતના જીવોનું પુણ્ય છે. અને માગધ નામના દેવોનો આવી જાતિનો ત્યાં મીડિયાના રૂપમાં આવું એમનું રોલ જોવામાં આવે છે. તો શું છે કે સભાની અંદર 12 સભામાં બધા બેઠેલા જે જીવો છે એમના કાને જે આ ભગવાનની વાણી સ્પર્શ કરે છે, એ વખત દરેક પોતપોતાની ભાષામાં પોતાના ઉપાદાનથી સમજી જાય, પોતાના ઉપાદાનથી સમજી જાય છે. સમજો જરાક, જેમ હોય છે ને પાણી હોય, પાણી તો પાણી તો પાણી જ છે, જલ તો જલ છે, પણ સમજો કે આખું એક બોટનિકલ ગાર્ડન છે. મોટા ગાર્ડનની અંદર અલગ અલગ પ્રકારના બધા પ્લાન્ટ વગેરે છે ને, તો અલગ અલગ પ્લાન્ટની અંદર એ પાણી જાય છે, તો પાણી એ રસ રૂપે થઈ જાય છે, કડવા રૂપે, મીઠા રૂપે, તુરા રૂપે, સમજાય છે ને, અલગ અલગ રૂપે થઈ જાય છે. એમ વાણી તો ભગવાનની વાણી છે, બધાના કાનમાં પ્રવેશ કરતા એ દરેકની પોતપોતાની ભાષામાં કન્વર્ટ થઈ જાય છે. જેમને આજના હિસાબે કહેવાય એમ છે, પેલા બહારમાં પેલા અલગ અલગ બહારના મિનિસ્ટરો હોય તો લેંગ્વેજ પેલી શું ટ્રાન્સફર થઈને પેલા સમજી જાય છે એ જોવામાં આવે છે કે નથી? અહીંયા તો પહેલીથી કહેવામાં છે વ્યવસ્થા, અહીંયા તો છે, એમના માટે આ બધું કશું લાવવું કરવું પડતું નથી. ભગવાનનું પુણ્ય કેવું હોય છે, અરે જે કલ્પના કરે ત્યારે ખ્યાલ આવે. સાંભળો, બહુ મજાની વાતો છે, ઘણી વાતો છે, જેટલી થાય એટલી કરીશું આપણે. અને મને તો ખુશીની વાત એટલા માટે છે કે અમને તો મને યાત્રામાં 3 વખતે આ વિપુલાચલ પર્વત પર જે છે ને, 3 વખત યાત્રા સંઘમાં જવાનો યોગ પણ બન્યો, અને ત્યાં સ્વાધ્યાય વગેરેનો પણ પ્રસંગ બન્યો. તો આમ જેને બધું કહ્યું ને, જે વિશુદ્ધિને પ્રબળ વિશુદ્ધ થાય ને, આજે સવારના પૂજામાં હતા અને ત્યાં ચિત્રમાં બતાવતા હતા ને આપણે સ્ક્રીન પર, બિલકુલ બધું આમ યાદ આવી જાય, દેખાય કે એ. અને જે મને યાદ આવ્યું ભાઈ, જે આપણે સાધના સ્વાધ્યાય હોય, નિકટવર્તી હોવું, નિકટવર્તી. આજે આપણે વીર શાસન જયંતિની આપણે જે પૂજા વગેરે બોલ્યા ને મંદિર, તો એ ભાવ આવવા થાય ને. આજે આપણે સમજો કે આપણા બધાની એવી એક જાણની લબ્ધિ પ્રાપ્ત થઈ જાય ને, વિપુલાચલ પર્વત પર આપણે બધા પહોંચી જઈએ અને ત્યાં બધા બેઠા હોય ને શ્વાસ, તો એક નિકટવર્તી હો નિમિત્ત નૈમિત્તિક સંબંધ વિશુદ્ધિ એક અલગ પ્રકારની જોવામાં આવે ને. અરે ધન્ય મારું ભાગ્ય કે આવા સ્થાનમાં હું આવી ગયો. સમજાય, ગુરુદેશના બધા પ્રવચનો ત્યાં જઈને, કઈ ક્ષેત્રમાં ધર્મ નથી, પણ એ જઈને ત્યાં મહાપુરુષોની આપણને એમના ગુણો યાદ આવે છે, અને એમના ગુણોને યાદ કરીને ભાવના એ બને છે કે હું મારા જીવનમાં પણ મારા આવા ગુણો પ્રગટ કરું. એ છે ત્યાં ભાવ, એ સાહેબ.
તે એ સિવાય બીજા માઉન્ટેન પર્વત વગેરે ઘણા હોય, બીજા હોય ને બધા, બધા શું તમારે પેલું શું કહેવાય, શું કરવા માટે જાય છે, શું કહેવાય ને, હા ટ્રેકિંગ કરવા માટે જાય, ટ્રેકિંગ કરવા માટે જાય ને ત્યાં કોઈ સિદ્ધ ક્ષેત્ર અતિશય ક્ષેત્ર ન, તો ટ્રેકિંગ કરે તમને એવા ભાવ નહીં બને ને બેટા, ભાવ નહીં બને ત્યાં આગળ. અને એક બસ ત્યાંથી એક ખાતરે કોઈ એક ભગવાન મોક્ષે ગયા હોય ને, એક જ ભગવાન મોક્ષે ગયા હોય અને ત્યાં આગળ ઉપર ચડતા હોય છે તો અંદરમાં એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય, એક ક્ષેત્ર પૂજ્ય થઈ જાય છે. ભૂધરદાજીની બહુ સરસ સ્તુતિ છે, ગુરુ સ્તુતિ.
વે ગુરુ ચરણ જહા ધરે જગ મે તીરથ વે.
ગુરુદેવ શ્રી સોનગઢ માં પગ મૂકીને તીરથ થઈ ગયું કે ના થઈ ગયું બોલો, પેલા સોનગઢ હતું કે નહોતું, તીરથ થઈ ગયું ને.
વે ગુરુ ચરણ જહા ધરે જગ મે તીરથ વે, સોરજ મમ મસ્તક ચડો ધર્મી માગે, તે ગુરુ મેરે ઉરવસો.
સમ્મિત શિખર પહોંચી ગયા, ગિરનારગીરી, ચંપાપુરી, પાવાપુરી, આહારાજી, પપોરાજી, નયનાગીરી, થોબંજી, દ્રોણાગીરી, પોન્નુર, મુક્તાગીરી, બડવાની, સિદ્ધવરકુટ, ઉનપાવાગીરી, એક એક ક્ષેત્ર તો જુઓ, એક એક અંદરમાં આપણને અંદરમાં આત્માને મિથ્યાત્વને અનંતાનુબંધીને હલાવી નાખે એવા ક્ષેત્રો છે બધા. આ ચૈતન્ય ક્ષેત્રને બતાવે છે. તો એ જે ભગવાનની જે દિવ્યની ખરે છે, 700 લઘુ ભાષાને 18 મહાભાષામાં, અને સામે આ બાજુ ગણધર દેવ છે ને, યોગ્યતા થઈ ગઈ ને, અંતર મુહૂર્તમાં દ્વાદશાંગની રચના કરે છે. ભાવશ્રુત જ્ઞાન કહેવાય, બહુ શાંતિ સમજ, બહુ સરસ ચર્ચાઓ કરવી છે આપણે થોડી. ભાવશ્રુત જ્ઞાન કહેવાય છે, અંતર મુહૂર્તમાં 12 અંગની રચના ગણધર દેવ કરે છે. અને બીજા શબ્દ અમે વાંચીને સમય બતાવું છું, આજનો દિવસ છે ને, એક અપેક્ષાએ સમયસાની રચનાનો દિવસ છે. શું કહ્યું, આજનો દિવસ સમયસાની રચનાનો દિવસ છે, નિયમ સારની રચનાનો દિવસ છે, પ્રવચન સારની રચનાનો દિવસ છે, ધવલાના રચનાનો દિવસ છે, ચારે અનુયોગની રચના આજે થઈ. સમજાય છે ને, અષાઢ વદ એકમ ગુજરાતી પ્રમાણે, અને હિન્દી પ્રમાણે શ્રાવણ વદ એકમ. હિન્દીની અંદર વદમાં એક મહિનો આગળ ચાલતો હોય હંમેશા, હિન્દીમાં વદ જ્યારે આવે ને ત્યારે એક મહિનો આગળ હોય. આપણે અષાઢ વદ એકમ થઈ આજે, હિન્દી પ્રમાણે શ્રાવણ વદ એકમ દિવસે સુદ હોય તો સુદમાં હિન્દી અને ગુજરાતી ભેગું થઈ જશે, સુદમાં ભેગું થઈ જશે. જેમ અષ્ટાનિકા હતી ને, તો અષાઢ સુદ પૂનમ હતી કાલે આપણે, તો હિન્દી પ્રમાણે પણ અષાઢ સુદ પૂનમ જ કહેવાશે, અષાઢ સુદ પૂનમ. અને અષાઢ પછી આપણે વદ શરૂ થઈ, અષાઢ વદ એકમ, તો એ કહે છે કે હવે હિન્દી પ્રાંત પ્રમાણે શ્રાવણ વદ એકમ થઈ, એટલે એક મહિનો સીધો આગળ થઈ ગયો. હિન્દીમાં શું કેવી રીતે વ્યવસ્થા છે કે આખો મહિનો પૂરો થયો એટલે પૂર્ણ માસ, એટલે કાલે પૂર્ણ માસ થઈ ગયો, આખો પૂનમ કે પૂર્ણ માસ થઈ ગયો, માસ પૂરો થઈ ગયો. અને અમાસ એટલે અર્ધ માસ, અર્ધ માસ, સમજાય છે ને. એ પ્રમાણેની ત્યાં વ્યવસ્થા એવી રીતે છે, એટલે તમને કોઈ લાગે તિથિમાં કઈ પ્રિન્ટિંગ મિસ્ટેક, પ્રિન્ટિંગ મિસ્ટેક નથી. આપણે જે આજે બોલ્યા શ્રાવણ વદ એકમ, તો હિન્દી તિથિ પ્રમાણે શ્રાવણ વદ એકમ છે, અને ગુજરાતી તિથિ પ્રમાણે શું કહેવાય છે, અષાઢ વદ એકમ કહેવાય છે. આ ગુરુદેવના પ્રવચનમાં જો પહેલું લખ્યું છે, વાંચ્યું છું, આજે શ્રાવણ વદ એકમ છે, સમયસાર સિદ્ધિના પ્રવચન હું વાંચું છું અત્યારે, એક લીટી જ ખાલી વાંચું છું, આજે શ્રાવણ વદ એકમ છે. સમજાય, હિન્દી તિથિ પ્રમાણે શ્રાવણ વદ એકમ છે. સિદ્ધાંતની દિવ્ય ધ્વનિ દિવસ, ભગવાનની દિવ્ય ધ્વનિનો આજે દિવસ છે. ભગવાનને રાજગૃહીના પાસે વિપુલાચલ પર્વત ઉપર આજે દિવ્યધ્વનિ છૂટી હતી. કેવળ જ્ઞાન તો વૈશાખ સુદ દસમના દસમે થયું, દસમે થયું, પણ 66 દિવસ સુધી ભગવાનની વાણી બંધ રહી. વાણીનો યોગ નહીં ને સાંભળનારનો પણ યોગ નહીં, આ બાજુ વાણીનો યોગ નહીં ને સાંભળનારનો પણ યોગ નહીં. ભગવાન મહાવીર સ્વામીની 66 દિવસ સુધી વાણી બંધ રહી, અને આજે સવારમાં સૂર્ય ઉગ્યો, બે ઘડી દિવ્યધ્વનિ છૂટી. ઇન્દ્ર લાવ્યા ગણધરને, હવે જો પેલું બધું કા, ઇન્દ્ર ગણધરને લાવ્યા, સમજાય છે કે નહીં, મને ગણધર બનવાની યોગ્યતા આવી, જીવને લાવી લઈ આવ્યા. ગૌતમ સ્વામીને લાવ્યા એટલે અંદર માન સમજ્યા, જોયું ને એમનું માન ગળી ગયું, અને એમને પોતાને અંદરમાં ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું. હવે સાંભળજો, આપણે જોડીએ છીએ ભાવશ્રુત જ્ઞાન. ભગવાનનું જ્ઞાન કયું, કેવળ જ્ઞાન, બરાબર છે ને, કેવળ જ્ઞાન. ऋजुवालिका नदी ना किनारे केवल ज्ञान थयुं। 66 दिवस पछी भगवानी दिव्यध्वनि खरी, बे वस्तु थई गई, एक केवल ज्ञान, एनो अनंतमो भाग भगवानी दिव्यध्वनि। बे वस्तु थई गई, भगवानी दिव्यध्वनि छे जड़ छे, भगवानी दिव्यध्वनि शुं छे जड़ छे, अने भगवानना केवल ज्ञानी सामे अनंतमा भागे। અને ગણધર દેવે જે જ્ઞાન પ્રગટ કર્યું ને એ ભાવશ્રુત જ્ઞાન છે, એ જ્ઞાનની પર્યાય છે। વચ્ચે દિવ્યધ્વનિ આવી, જળ આવી ગઈ, વચ્ચે દિવ્યધ્વનિ જળ આવી ગઈ, ઉપર કેવળ જ્ઞાન આવી ગયું, નીચે શું આવી ગયું? ગણધર દેવનું ભાવશ્રુત જ્ઞાન આવ્યું, ગણધર દેવનું ભાવશ્રુત જ્ઞાન। અને જે ભાવશ્રુત જ્ઞાન છે એ ભગવાનની દિવ્યધ્વનિમાં જે આવે છે એનો અનંતમો ભાગ ગણધર દેવ ગ્રહણ કરે છે, અનંતમો ભાગ ગણધર દેવ ગ્રહણ કરે। એટલે ત્રણ વખત થઈ ગયું, બે વખત થયું, ભગવાનના જ્ઞાનમાં જે જણાયું એનો અનંતમો ભાગ ભગવાનની વાણીમાં આવ્યો, અને એનો અનંતમો ભાગ ગણધર દેવ ગ્રહણ કર્યો। અને અંતર મુહૂર્તમાં દ્વાદશાંગ 12 અંગ ને 14 પૂર્વની રચના થઈ, 4 જ્ઞાન પ્રગટ થયા, ચારે અનુયોગની રચના આજે થઈ છે, આજે ચારે અનુયોગની રચના થઈ છે। સમજાય છે કે નહીં? કેમ કે એનો લોજિક છે ને, પછી 12 અંગના, પછી 1 અંગના, પછી ક્રમશઃ હાસ થતો રહ્યો ને, તો કુંદકુંદ આચાર્ય દેવે વંદી કહું શ્રુત કેવલી કથિત આ સમય પ્રાવૃત હો, શ્રુત કેવલી કથિત, તો ભગવાનની દિવ્યધ્વનિમાં સમયસર આવ્યું હતું જે દિવ્યધ્વનિ કરી, એ હવે વાંચીને બતાવું તમને, એ પણ જુઓ, સાંભળજો। બહુ સરસ લખ્યું છે, સાંભળજો, કે ભગવાનનો દિવ્યધ્વનિનો દિવસ છે એ વિપુલાચલ પર્વત ઉપર રાજગૃહીમાં ભગવાનની વાણી નીકળી હશે, અને ગણધર દેવ અને ઇન્દ્રોએ, આહા 2500 વર્ષ થઈ ગયા, કંઈક ને તો ત્યાં અંદરમાં આત્મજ્ઞાન થયા, આવ્યા હતા ખાલી હાથે અને ભરીને ગયા, હમ કોઈને મુનિપણું આવ્યું, અને ગૌતમ દેવને મુનિપણું આવ્યું, એકદમ ભગવાન બિરાજતા હતા ને। હવે શબ્દ સાંભળજો, ગુરુદેવશ્રી કહ્યું, હા ધર્મની હાટડી ખોલી ભગવાને આ વિપુલાચલ પર્વત ઉપર, સમજાય, હાટડી એટલે શું કહેવાય, દુકાન આપણે શબ્દમાં, સમજાય, ગુરુદેવશ્રી તેમની મસ્તીમાં હશે ને, વિપુલાચલ પર્વત ઉપર ભગવાન મહાવીર સ્વામી હાટડી ખોલી, દુકાન ખોલી, અને બધા માલ લેવા માટે આવ્યા। સમજાય છે કે નહીં? ભગવાનના સમોસણમાં શું 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 ત્યાં સમજાવવામાં આવે છે કે સમ્યક દર્શનનું સ્વરૂપ, અણુવ્રત, મહાવ્રત, કેવલ જ્ઞાન, શ્રેણી, અરહંદશા, સિદ્ધદશા, એ બધાનું સ્વરૂપ સમજાય, બધા માલ લેવા માટે આવે, ને ભગવાનની વાણી સાંભળીને બધા જીવો પોતપોતાની યોગ્યતા અનુસાર, કોઈએ સમ્યક તો પ્રાપ્ત કર્યું, કોઈ અણુવ્રત પંચમ ગુણસ્થાન, કોઈએ છઠ્ઠું સાતમું ગુણસ્થાન, કોઈ શ્રેણી માળી, કોઈ અરહંદશા, આ ભગવાનની હાટડીમાં આ। સમજાય છે કે નહીં? જો લખ્યું છે, કંઈક લોકો માલ લેવા માટે આવ્યા હતા વિપુલાચલ પર્વત ઉપર, ગણધર જેવાએ મુનિપણું લીધું, અને બીજા કોઈ શ્રાવક થયા, અને કોઈ મુનિ થયા, અને કોઈ સમ્યક દ્રષ્ટિ થયા, અને આ 12 અંગની રચનાનો દિવસ, સાંભળજો, 12 અંગની રચનાનો દિવસ પણ આ જ છે, એટલે કે આ શાસ્ત્ર એમાંનું છે। થઈ ગયું ને? આ શાસ્ત્ર જે સમયસાર નિયમસાર શાસ્ત્ર છે ને, એ 12 અંગની રચના થઈ ને એનો અરહત પ્રવચનનો અવયવ, સમયસારની પહેલી ગાથાની ટીકા અમૃતચના, આ અરહત પ્રવચનનો અવયવ છે, ભગવાનની દિવ્યધ્વનિ જે ખરી ને એનો આ અવયવ છે, માને આજનો દિવસ એ સમયસારની રચનાનો દિવસ છે। એક સ્થૂળ અપેક્ષા છે, બાકી તો જોવામાં આવે તો ઋષભદેવ ભગવાન સાથે લગાવો, આગળના તીર્થંકરો સાથે લગાવો, તો અનાદિથી છે, ગુરુદેવજીના શબ્દોમાં, ત્રિકાળમાં ત્રિકાળ જ્ઞાની વિનાનો કાળ ના હોય, શું કહ્યું, ત્રિકાળમાં ત્રિકાળ જ્ઞાની વિનાનો, ત્રણેય કાળ ક્યારે પણ ઉઠાવીને ત્રિકાળ જ્ઞાની વિનાનો કાળ ના હોય, એનો અર્થ છે કે ભગવાનની દિવ્યધ્વનિ છે જયવંત વર્તે છે, જયવંત, ભગવાનની દિવ્યધ્વનિનો ક્યારે કોઈ વિરહ જોવામાં આવતો નથી, ત્રણેય કાળે ભગવાન જયવંત છે, તો ભગવાનની વાણી પણ જયવંત જોવામાં આવે છે। જો સાંભળો, આ શાસ્ત્ર એમાંનું જ છે, એટલે એની રચનાનો દિવસ આજ છે, પંચ પરમાગમ 12 ચારે અનુયોગની રચનાનો દિવસ આ છે। સમજાણું કઈ ઝીણું છે, પણ બાપુ શું થાય, વસ્તુનું સ્વરૂપ આ પ્રમાણે છે, એક વાત, બીજી એક વાત થોડી કરવી છે, સાંભળજો. પેલા તમને ભાવ કહું, ધવલનો આધાર આપીને ગુરુદેવશ્રી યાદ કરે છે, ધવલાનો આધાર આપીને. લગભગ હું ના ભૂલતો, આપણે પહેલા દિવસના સ્વાધ્યાયમાં પણ એ વાત આવી હતી કે ધવલામાં એવું લખ્યું છે કે ભગવાન જે સમજાવે છે ને, એટલે ભગવાનની જે દિવ્યધ્વનિ સાંભળીને જીવો કલ્યાણ કરે છે ને, તો એમ લખ્યું ભગવાન ભાવશ્રુત જ્ઞાનથી ઉપદેશ આપે છે. શું લખ્યું છે? ભાવશ્રુત જ્ઞાનથી ઉપદેશ આપે છે. તો ભગવાનને તો કેવળ જ્ઞાન છે, ભગવાનને તો કેવળ જ્ઞાન છે ને, તો ભાવશ્રુત જ્ઞાનથી ઉપદેશ આપે છે એટલે શું? તો વાત એવી છે કે ગણધર દેવ જે છે ને, એમને પોતાનું કામ કર્યું ને, એમને ભાવશ્રુત જ્ઞાન. સાંભળજો, ભગવાનની જે દિવ્ય ધ્વનિ છે ને, દિવ્ય ધ્વનિ એ દ્રવ્ય શ્રુત કહેવાય. એને શું કહેવાય? દ્રવ્ય શ્રુત. આ દ્રવ્ય શ્રુત કહેવાય, આ દ્રવ્ય શ્રુત કહેવાય. ભગવાનની દિવ્ય ધ્વનિ ખરે એ દ્રવ્ય શ્રુત, અને એ તરફ એની સાથે જે જોડાય જે જ્ઞાન, એ દ્રવ્ય શ્રુત જ્ઞાન કહેવાય. શું કહેવાય? દ્રવ્ય શ્રુત જ્ઞાન. ફરીથી, આને શું કહેવાય? દ્રવ્ય શ્રુત. આના તરફ આપણું જ્ઞાન જોડાયું છે, દ્રવ્ય શ્રુત જ્ઞાન. અને આમાં આત્માનું જ્ઞાન કરવાનું કહ્યું છે, આપણી પર્યા અંદરમાં ઢળી તો એ થયું ભાવશ્રુત જ્ઞાન. ત્રણ થઈ ગયું ને. આને શું કહેવાય? દ્રવ્યશ્રુત. આ તરફ ઢળેલું જ્ઞાન દ્રવ્યશ્રુત જ્ઞાન. અને ભગવાનની વાણીમાં એમ આવે છે, તું અંદરમાં જો, અને જીવ અંદરમાં જોયું ને તો ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું. તો ગણધર દેવને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું. તો ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું એમાં ભગવાનની દિવ્ય ધ્વનિ નિમિત્ત કારણ બની. નિમિત્ત કારણ, તો કારણમાં કાર્યનો ઉપચાર કરીને, કારણમાં કાર્યનો ઉપચાર કરીને આ પ્રમાણે કથન કરવામાં આવે છે કે ભગવાન જે છે ભાવશ્રુત જ્ઞાનથી ઉપદેશ કરે છે. હું બતાવું, હું નીકળેગા સંકેતજી, પેજ આવી ગયું છે. હા જો, સાંભળજો. પ્રવચન રત્નાકરમાં છે, જો એમાં હશે પેજ નંબર 181. નાની કલીટી છે ને, તો ભગવાનની વાણીમાં ઉપરથી જ લઉં છું. શું કીધું આ? કે દ્રવ્ય શ્રુત એટલે શાસ્ત્રના શબ્દો એ જ્ઞાન નથી. જો ભગવાનની દિવ્ય ધ્વનિ છે ને એ દ્રવ્ય શ્રુત, દિવ્ય ધ્વનિ છે એ દ્રવ્ય શ્રુત. એ કહે છે જ્ઞાન નથી, આત્મા નથી. કેમ? કારણ કે એ તો અચેતન છે, જડ છે, અને જ્ઞાન નામ આત્મા છે તો ચેતન છે. તો પછી પ્રશ્ન છે, જો તો ભગવાનની વાણીમાં ભાવશ્રુતથી ઉપદેશ કર્યો છે એમ ધવલમાં આવે છે ને? હા જો, ભાવશ્રુતથી ઉપદેશ કર્યો છે એમ ધવલમાં આવે છે ને? વાહ, સમાધાન. હા, વાણી તો જડ છે, પણ વાણીના સાંભળનારાઓ વાણી સાંભળીને અંતર્મુખ થઈને ભાવશ્રુતપણે પરિણમે છે, તેથી ભગવાનની વાણીમાં ભાવશ્રુતથી ઉપદેશ છે એમ કહ્યું છે. આનું નામ છે શ્રુતની લબ્ધિ. ગુરુદેવશ્રીને આના અર્થ કરવા અઘરા પડી જાય કે ના પડી જાય? જો, આનું નામ છે ભાવશ્રુતથી ઉપદેશ એમ કહ્યું છે. વાણી કઈ ભાવશ્રુત નથી ભાઈ, વાણી જે છે એ તો જડ છે, એ ભાવશ્રુત ક્યાં છે? વાણી તો દ્રવ્ય શ્રુત છે, એ ક્યાં ભાવ? અને પેલું ભગવાનનું પેલું જ્ઞાન તો કે, ભગવાનનું જ્ઞાન તો કેવળ જ્ઞાન છે, ભગવાનનું જ્ઞાન કેવળ જ્ઞાન છે. ભગવાનની વાણી જે છે તો જડ છે, ભાવશ્રુત તો અહીંયા થયું, ગણધર દેવને ભાવશ્રુત થયું. તો વાણીને તમે ભાવશ્રુત કેમ કહો છો? એ તો જડ છે ને. તો કારણમાં કાર્યનો ઉપચાર કરીને એ શૈલી છે. ધવલમાં પ્રમાણે કહ્યું છે, એનો ગુરુદેવે અર્થ કર્યો છે ને. હા, તેથી ભગવાનની વાણીમાં ભાવશ્રુતિ ઉપદેશ એમ કહ્યું છે. વાણી કઈ ભાવશ્રુત નથી, વાણી જો, વાણી કઈ ભાવશ્રુત નથી, અને વાણીમાં કેવળ જ્ઞાન નથી. આ વચ્ચે વાળી વાણી આવી, એમાં આ ભાવશ્રુત નથી ને આ બાજુનું કેવળ જ્ઞાન નથી. વાણી તો પ્યોર શું છે? જડ છે. છતાં પણ આ ભાવશ્રુત જ્ઞાન થયું, તો ઉપચારથી વાણીને પણ શું કહેવામાં આવે છે? ભાવશ્રુત કહેવામાં આવે છે. એમ કહે ભગવાન ભાવશ્રુતથી ઉપદેશ આપે છે. ભાઈ, વાણીમાં, વાણી કઈ ભાવશ્રુત પણ નથી ને વાણીમાં કેવળ જ્ઞાન નથી. વાણી તો દ્રવ્યશ્રુત અચેતન જ છે. બરાબર. હવે છે આપણી પાસે 5 મિનિટ. હવે સાંભળજો, એક બીજી થોડી વાત કરી દઈએ. આજનો દિવસ યોગાનુયોગ કેવો ગોઠવાયો છે ભાઈ, સાંભળજો જરાક. અત્યારે આ એક આખો કોઈ ફરી કરીશું આપણે ચર્ચા. અત્યારે આપણો અવસર્પિણી કાળ ચાલે છે, અવસર્પિણી, બરાબર. અવસર્પિણીમાં અત્યારે પાંચમો કાળ ચાલે છે, આના પછી છઠ્ઠો કાળ આવશે, 21,000 વર્ષનો છઠ્ઠો કાળ. પછી છેલ્લે છઠ્ઠા કાળમાં છેલ્લે 49 ડેઝ બાકી રહેશે, એટલે પ્રલયનો કાળ આવશે, અગ્નિનો વરસાદ થશે ને પોઈઝનનો વરસાદ થશે ને બધા વરસાદ થશે. અને આ ચિત્રા પૃથ્વી છે, થોડાક યોજન ઉપર છે ને, એક યોજન કે પ્રમાણે ઉપર છે બધો કચરો, આખી જે ચિત્રા પૃથ્વી છે બધી સાફ થઈ જશે, અને દર્પણ જેવી ચોખ્ખી થઈ જશે આ ચિત્રા પૃથ્વી. સમજાય છે કે નહીં? હા. અને એ આ અવસર્પિણી કાળનો ધ એન્ડ હશે, પ્રલય કાળ, બરાબર. સાંભળજો, હવે ઉત્તરપિણી કાળનો પ્રારંભ થશે. ઉત્તરપિણી કાળ, હવે ઉત્તરપિણી કાળનો પ્રારંભ થયો એટલે બધું પોઝિટિવ થતું જાય, બુદ્ધિ પણ વધતી જાય, ઊંચાઈ પણ વધતી જાય, આયુ પણ વધતા જાય. ઉત્તરપિણીમાં ઉત્તરપિણી નામ પણ જ ખ્યાલ આવે છે. અને ઉત્તરપિણી કાળના 6 કાળ, અને 6 પૂરા થયા પછી અવસર્પિણીમાં બધું ડાઉનફોલ થાય છે, બરાબર છે ને? અત્યારે આપણે અવસર્પિણી કાળમાં છીએ, 5મા કાળમાં. આ રોટેશન ભરત અને ઐરાવત ક્ષેત્રમાં, આર્યખંડમાં રોટેશન ચાલે છે, બીજી કોઈ જગ્યાએ નથી હોતું. આ રોટેશન આ જગ્યાએ હોય છે વિશ્વમાં, બરાબર. તો આ જે રોટેશન ચાલે છે એમાં સ્ટાર્ટિંગ ક્યાંથી કરાય? આ રોટેશનનું સ્ટાર્ટિંગ ઉત્તરપિણી કાળથી ગણતરી લેવાય. અત્યારે આપણે જેમ કે અમાસની વાત કરીએ ને, અમાવસ્યા પછી એકમ, બીજ, ત્રીજ, એ પ્રમાણે આ ઉત્તર અવસર્પિણીનો ધ એન્ડ આવશે, આ 5મો અને 6ઠો દયન, પછી ઉત્તરપિણી કાળ સ્ટાર્ટ થશે ને, ત્યાંથી કેલ્ક્યુલેટ કરવાનું શરૂ થાય. તો આખો ઉત્તરપિણીના 6 કાળ પૂરા થયા પોઝિટિવ, પછી ડાઉનફોલ, એના 6 કાળ, 10 કોડાકોડી સાગરનો ઉત્તરપિણી, 10 કોડાકોડી સાગરનો અવસર્પિણી, 20 કોડાકોડી સાગરનો એક આખો જે છે ને કલ્પકાળ, એને યુગ કહેવાય. એને શું કહેવાય? એક યુગ શબ્દ કહેવાય, યુગ, યુગ શબ્દ, યુગ શબ્દ. હવે વાત આપણે સમજવી છે, યુગનો પ્રારંભ ક્યારે થાય, યુગનો સ્ટાર્ટિંગ. જેમ કે રાતના 12 ને દિવસના 12, તો અહીંયાથી સ્ટાર્ટિંગ થાય. યુગનો સ્ટાર્ટિંગ કયું? તો યુગનો સ્ટાર્ટિંગ છે ઉત્તરપિણી કાળના પહેલા સમયથી યુગનો પ્રારંભ થાય છે. અત્યારે તો આપણે યુગના એન્ડ તરફ જઈ રહ્યા છે ભાઈ, જયંતભાઈ, યુગના એન્ડ તરફ. સ્ટાર્ટિંગ તો ઉત્તરપિણીથી થાય. હવે વાત એવી છે કે ઉત્તરપિણી જે છે ને, એનો જે સ્ટાર્ટિંગ પહેલો દિવસ છે ને, ઉત્તરપિણી સ્ટાર્ટિંગનો પહેલો દિવસ એ આજનો દિવસ હોય છે. સમજાય છે કે નહીં? ઉત્તરપિણીનો પહેલો, જયારે આગળ જતા, જેમ આજે આપણી જે છે અષાઢ વદ એકમ, પછી આગળ અષાઢ વદ એકમ, અષાઢ વદ એકમ, આ તો તિથિ તો ચાલુ જ રહેવાની ને. જ્યારે આ અવસર્પિણી કાળનો ધ એન્ડ થશે ને, ધ એન્ડ હશે એ વખતે આપણી જે અષાઢ માસની પૂનમ, ધ એન્ડ વખતે અષાઢ માસની પૂનમ હશે. ખ્યાલ આવે છે કે નહીં? જે આપણે ગઈકાલનો દિવસ હતો એ. અને ઉત્તરપિણીનો પહેલો દિવસ હશે ને એ આ અષાઢ વદ એકમ, અને હિન્દી પ્રમાણે શ્રાવણ વદ એકમ હશે ઉત્તરપિણીનો પહેલો કાળ. અને યોગાનુયોગ આજની જે ભગવાનની દિવ્યધ્વનિનો દિવસ જે છે ને, એ એ ઉત્તરપિણીનો એ વખતનો જે સમય છે એ જ આજનો દિવસ યોગાનુયોગ આવીને બેઠો છે. અને બીજી વાત સાથે સાંભળો કે એ ઉત્તરપિણીનો પહેલો દિવસ થાય ને, પછી અમુક દિવસ સુધી અલગ અલગ પ્રકારના સારા વરસાદ પડે છે પુણ્યના ઉદયથી. તમે થોડું ભણ્યા પણ હશો, અમૃતનો વરસાદ થાય, દૂધનો વરસાદ થાય, ઘીનો વરસાદ થાય, કે જેના કારણે જમીન જે છે ને બધી ફળદ્રુપ બની જાય, ફર્ટાઇલ બની જાય એકદમ જમીન બધી એવી થઈ ગઈ ને. તો પેલા બધા જે યુગલિયા વગેરે છુપાયેલા હોય છે ને, તો બધા સુગંધ એની સ્મેલ આવે તો બધા પાછા આવે છે. અને આર્ય સંસ્કૃતિનો ઉદય થાય છે, જીવને બધા પોઝિટિવ વિચારો આવવાના શરૂ થાય છે. અને આવું 49 ડેઝ, 49 ડેઝ, અને એના 49 ડેઝ પછી આપણો આવશે 10 લક્ષણ પર્વનો પહેલો દિવસ. શાશ્વત પર્વ જે ગણીએ છે ને, શાશ્વત પર્વ જે ગણીએ છે આપણો, તો આજનો થયો ને, આજથી તમે ગણી લો તો આ 15 દિવસ, અષાઢ માસના 15 દિવસ, શ્રાવણ મહિનાના 30, 30 ને 15, 45, અને ભાદરવા મહિનાના 4, અને ભાદરવા પાંચમથી આપણે 10 લક્ષણ થાય, તો 49 દિવસ પછી 10 લક્ષણ પર્વનો પ્રારંભ થતો હોય છે, જે શાશ્વત પર્વ કહેવામાં આવે છે. તો આવી રીતે આવી એક કર્ણાનુયોગની સાથે પણ આવી જાતિની બધી ગોઠવણી જોવામાં આવે છે. એ પ્રમાણે આજનો થોડો વિષય હતો, એની આપણે ચર્ચા કરી, સમય પણ થયો.
નંદીશુદ્ધ સ્વરૂપી अविनाशी हूँ आत्मस्वरूप सहजानंदी शुद्ध स्वरूपी 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 अविनाशी हूँ आत्मस्वरूप
ऋषिवादि महावीर पर्यंत 2400 जिनेन्द्र भगवान नो जय हो सीमंदरादि अजित वीर्य पर्यंत 20 हनुमान जिनेन्द्र भगवान नो ध्रुवना धामनी धकती धूणी दखावनार बाहुबली मुनिन्द्र भगवान नो जय समय सारादी समस्त जिनवाणी मात नो जय हालता चलता सिद्ध समान कुंकुंद आचार्य आदि समर्थ आचार्य उपाध्याय साधु गुरु भगवंतो नो जय हो अपना अनंत अनंत उपकारी श्री कहान गुरु देव नो जय हो प्रशम मूर्ति भगवती मात नो जय हो कृपाणु देव आदि समस्त ज्ञानी धर्मात्माओ नो जय हो आजना परम मंगलकारी वीर शासन जयंती महोत्सव नो जय हो सत्य सनातन दिगंबर जैन धर्म नो जय हे जनवाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणाग्रहे सो पावे सुख दे जावाणी के ज्ञान ते सूजे लो कालो सो वाणी मस्तक नमो सदा देत हूँ डो बोलो जिनवाणी मात नो जय।